કાળ વૃત્તાંતનું બીજું પુસ્તક અધ્યાય 36. પછી દેશના લોકોએ યોશિયાના પુત્ર યહોઆહાઝને તેના પિતાની જગ્યાએ યરૂશાલેમમાં રાજા તરીકે પસંદ કર્યો. યહોઆહાઝ જ્યારે ગાદી આવ્યો ત્યારે તેની ઉંમર 23 વર્ષની હતી અને તેણે યરૂશાલેમમાં માત્ર 3 મહિના સુધી રાજ કર્યું. મિસરના રાજાએ તેને યરૂશાલેમમાં પદભ્રષ્ટ કર્યો અને દેશ ઉપરાંત 100 તાલંત ચાંદીનો, 3,400 કિલોગ્રામ ચાંદી અને 1 તાલંત સોનાનો, 34 કિલોગ્રામ સોનું કર ઝીંક્યો. એ રીતે દેશને દંડ કર્યો. મિસરના રાજા નકોએ તેના ભાઈ એલિયાકીમને યહુદિયાનો તથા યરૂશાલેમનો રાજા બનાવ્યો અને તેનું નામ બદલીને યહોયાકીમ રાખ્યું. પછી તે એલિયાકીમના ભાઈ યોઆહાઝને મિસર લઈ ગયો. યહોયાકીમ રાજા બન્યો ત્યારે તે 25 વર્ષનો હતો અને તેણે યરૂશાલેમમાં 11 વર્ષ સુધી રાજ્ય કર્યું. તેણે ઈશ્વરની દ્રષ્ટિમાં જે ખરાબ હતું તે કર્યું. પછી બાબિલનો રાજા નબુખાદનેસાર તેના ઉપર ચઢી આવ્યો અને તેને સાંકળથી બાંધીને બાબિલ લઈ ગયો. વળી નબુખાદનેસાર ઈશ્વરના સભાસ્થાનની કેટલીક સામગ્રી પણ બાબિલ લઈ ગયો અને તેને પોતાના મહેલમાં રાખી. યહોયાકીમ સંબંધીના બનાવો, તેણે કરેલા ઘૃણાજનક કાર્યો અને જેને માટે તેને ગુનેગાર ઠરાવવામાં આવ્યો હતો તે વિશે બધું વિગતવાર ઇઝરાયેલના અને યહુદિયાના રાજાઓના પુસ્તકમાં લખેલું છે. તેના પછી તેનો પુત્ર યહોયાખીન રાજા થયો. યહોયાખીન જ્યારે રાજા બન્યો ત્યારે તે 8 વર્ષનો હતો. તેણે માત્ર 3 માસ અને 10 દિવસ સુધી યરૂશાલેમમાં રાજ્ય કર્યું. તેણે ઈશ્વરની દ્રષ્ટિમાં જે ખરાબ હતું તે કર્યું. વસંત ઋતુમાં નબુખાદનેસાર રાજાએ યરૂશાલેમમાં માણસો મોકલ્યા. ત્યાંના ઈશ્વરના સભાસ્થાનની કિંમતી વસ્તુઓ લૂંટી લીધી. તે સાથે યહોયાખીનને પણ પકડીને બાબિલમાં લઈ જવાયો અને તેના ભાઈ સિદકિયાને યહુદિયા અને યરૂશાલેમના રાજા તરીકે નિયુક્ત કર્યો. સિદકિયા રાજા બન્યો ત્યારે તે 21 વર્ષનો હતો અને તેણે યરૂશાલેમમાં 11 વર્ષ સુધી રાજ્ય કર્યું. તેણે તેના ઈશ્વર પ્રભુની દ્રષ્ટિમાં જે ખરાબ હતું તે કર્યું. ઈશ્વરના વચન બોલનાર પ્રબોધક યિર્મિયાની આગળ તે દિન થયો નહીં. વળી નબુખાદનેસાર રાજાએ તેને વફાદાર રહેવાને ઈશ્વરના સમ ખવડાવ્યા હતા, છતાં તેણે તેની સામે બળવો કર્યો. તેણે તેની ગરદન અક્કડ કરી અને ઇઝરાયેલના ઈશ્વર વિરુદ્ધ તેનું હૃદય કઠણ કર્યું. તે ઉપરાંત યાજકોના સર્વ આગેવાનો અને લોકોએ પણ બીજા લોકોની જેમ ધિક્કારપાત્ર કાર્યો કરીને પાપ કર્યું. તેઓએ યરૂશાલેમમાં આવેલા ઈશ્વરે પવિત્ર કરેલા સભાસ્થાનને ભ્રષ્ટ કર્યું. તેઓના પિતૃઓના કારણે વારંવાર પોતાના પ્રબોધકો મોકલીને તેઓની મારફતે તેઓને ચેતવણી આપી, કારણ કે પોતાના લોકો પર અને પોતાના નિવાસ પર તેને દયા આવતી હતી. પણ તેઓ ઈશ્વરના સંદેશવાહકોની મશ્કરી કરી, તેના વચનોની ઉપેક્ષા કરી અને પ્રબોધકોને હસી કાઢ્યા. તેથી ઈશ્વરને તેના લોકો પર એટલો બધો રોષ ચડ્યો કે આખરે કોઈ જ ઉપાય રહ્યો નહીં. તેથી ઈશ્વરે ખાલદીઓના રાજાને તેમના ઉપર ચઢાઈ કરવા મોકલ્યો. તેણે પવિત્ર સ્થાનમાં તેઓના જુવાન માણસોને મારી નાખ્યા. તેણે યુવાન, યુવતી, વૃદ્ધ કે પ્રૌઢ કોઈના પર દયા રાખી નહીં. ઈશ્વરે તેઓ સર્વને તેના હાથમાં સોંપી દીધા. ઈશ્વરના સભાસ્થાનની નાની મોટી બધી જ સામગ્રી તથા તેના ખજાના અને રાજા તેમજ તેના અધિકારીઓના ખજાના એ બધું તે બાબિલમાં લઈ ગયો. તેઓએ ઈશ્વરના સભાસ્થાનને બાળી નાખ્યું. યરૂશાલેમનો કોટ તોડી પાડીને જમીનદોસ્ત કરી નાખ્યો. તેના મહેલોને બાળીને ભસ્મ કર્યા. બધી જ કિંમતી વસ્તુઓનો નાશ કર્યો. જે લોકો તલવારની ધારથી બચી ગયા હતા તે લોકોને તે બાબિલ લઈ ગયો. ઈરાનના રાજ્યના અમલ સુધી તેઓ તેના તથા તેના વંશજોના ગુલામ થઈને રહ્યા. આ રીતે યર્મિયાના મુખથી બોલાયેલું ઈશ્વરનું વચન પૂરું થાય માટે દેશે પોતાના સાબ્બાથો ભોગવ્યા ત્યાં સુધી, એટલે કે 70 વર્ષ સુધી દેશ ઉજ્જળ રહ્યો. તેટલા સમય સુધી દેશે વિશ્રામ પાડ્યો. હવે યિર્મિયા પ્રબોધક દ્વારા આપવામાં આવેલ યહોવાનું વચન પૂર્ણ થાય માટે ઈરાનના રાજા કોરેશના પહેલા વર્ષમાં ઈશ્વરે કોરેશને પ્રેરણા કરી. કોરેશને થયેલી ઈશ્વરીય પ્રેરણા પ્રમાણે તેણે લિખિત જાહેરાત કરાવી કે ઈરાનનો રાજા કોરેશ એમ કહે છે કે આકાશના ઈશ્વર પ્રભુએ મને પૃથ્વીના સર્વ રાજ્યો આપ્યા છે. યહુદિયામાં આવેલા યરૂશાલેમમાં સભાસ્થાન બાંધવાની તેમણે મને આજ્ઞા આપી છે. તેમના લોકોમાંનો જે કોઈ તમારામાં હોય તે ત્યાં જાય. તેમના ઈશ્વર પ્રભુ તેમની સાથે હોજો.